તારીખ 19/6/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 56.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ચોથો અધિકાર. મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ મિથ્યા ચારિત્રનું સ્વરૂપ કહે છે. અહીંથી ચારિત્ર મોહના ઉદયથી કષાય ભાવ થાય છે તેનું નામ મિથ્યા ચારિત્ર છે. આગમ પદ્ધતિથી એમ કહેવાય. જીવ પોતે અન્ય પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ પણ કલ્પીને, જાણીને અને માનીને જે રાગદ્વેષ આદિ કષાય ભાવે પરિણમે છે તે જીવનું મિથ્યા ચારિત્ર છે. અહીં પોતાને સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. એ પરિસ્થિતિમાં શું છે કે સ્વભાવરૂપ પ્રવૃત્તિ નથી. જે પરિણામોની પ્રવૃત્તિ સ્વભાવમાં લીન થવાની હોવી જોઈએ એવી પ્રવૃત્તિ અહીંયા નથી. નાસ્તિ છે કહ્યું. આ સુખી છે એવી જૂઠી પર સ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઈચ્છે પણ તેમ બનતું નથી. આ સુખી છે કૌંસમાં લીધું છે એટલું મૂળ માને હોય, મૂળ પર ઢુંડારીમાં પણ પર સ્વભાવ પ્રવૃત્તિ જૂઠી છે એમ કહેવું છે. કેમ કે એવી જૂઠી પર સ્વભાવરૂપ પ્રવૃત્તિ કરવા ઈચ્છે પણ તેમ બનતું નથી. પર સ્વભાવરૂપ પ્રવૃત્તિ એટલે કોઈ પણ પરદ્રવ્યની પ્રવૃત્તિ કરવી છે. જળની પ્રવૃત્તિ કરવી છે પણ જીવ તો કરી શકતો નથી. જળ પરમાણુની ક્રિયા જીવ કરી શકતો નથી. કેમ કે જીવ એને સ્પર્શી શકતો નથી, જીવ એમાં પ્રવેશી શકતો નથી. જીવને એનાથી ભિન્નતા, એ ભિન્નતા જ રહે છે છતાં એવી પ્રવૃત્તિ કરવા ઈચ્છે છે. જગતના અનેક કાર્યો કરવા ઈચ્છે છે પણ તેમ તો બની શકતું નથી. તેથી તેનું નામ મિથ્યા ચારિત્ર છે. શું છે? જે અશક્ય છે એને શક્ય કરવા મથે છે એવી જે પ્રવૃત્તિ એને અહીંયા મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. પોતાનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. શું કહે છે? આત્માનો સ્વભાવ પોતાનો તો જાણવું દેખવું એ એનો સ્વભાવ છે. હવે પોતે કેવળ દેખવા વાળો કે જાણવા વાળો તો રહેતો નથી પોતાના ભાવમાં. માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ એ તો પરિણમતો નથી. પણ જે જે પદાર્થોને તે દેખે જાણે છે તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માને છે. જો પ્રકરણ છે મિથ્યા ચારિત્રનું પણ કારણ માન્યતાને લીધું, માન્યતાની વાત પહેલા કરી. એમ થવાનું કારણ શું? કે જે જે પદાર્થોને જાણે છે તેમાં કોઈ પદાર્થ સારા છે, ઈષ્ટ છે એટલે સારા છે, મારે ગ્રહણ કરવા યોગ્ય છે, મને સુખનું કારણ છે, મને લાભનું કારણ છે વગેરે, અને કોઈ પદાર્થ સારા નથી તો મને દુઃખનું અથવા નુકસાનનું કારણ છે, એવી રીતે એ માને છે. માને છે એમ કહો, માન્યતાપૂર્વક જાણે છે એમ પણ કહો, અથવા એમ જાણીને એમ માને છે એમ કહો, અથવા એવી કલ્પના કરે છે. પદાર્થ એવા નથી તો પણ એવી કલ્પના કરે છે. માન્યતા એટલે શ્રદ્ધા. એટલે પહેલા એમ લીધું કે રાગદ્વેષનું કારણ શું? કે ઈષ્ટ અનિષ્ટપણાની માન્યતા. માન્યતા ક્યાંથી થઈ? કે ઈષ્ટ અનિષ્ટ પણ જાણ્યું તેથી થઈ. સારા જાણ્યા તો રાગ થયો, ખરાબ જાણ્યા તો દ્વેષ થયો. અને એ જાણ્યું છે એમાં એને શ્રદ્ધું શ્રદ્ધું પણ એમ જ છે, માયનું પણ એમ જ છે. અને તેથી રાગી દ્વેષી થાય છે. કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે. આ અસ્તિત્વ વિધુ માન્યતાનો વિષય અસ્તિત્વ છે ને, એટલે જ્યારે ઈષ્ટ માને છે ત્યારે એ હોય એમ ઈચ્છે છે, અનિષ્ટ માને છે ત્યારે તે ન હોય એમ ઈચ્છે છે. કેમકે માન્યતા તો શ્રદ્ધા અસ્તિત્વને ગ્રહણ કરશે, એટલે એના સદભાવ અભાવને ઈચ્છે છે. પણ તેનો સદભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી. કોઈ પદાર્થને રાખવા કે કોઈ પદાર્થને નહીં રાખવા, ટાળવા, એ એના હાથની બાજી નથી. આ વસ્તુ સ્થિતિ છે કે જીવ કરી શકતો નથી. કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કરતા હરતા છે જ નહીં. આ પાયાની વાત છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કરતા હરતા છે જ નહીં. પણ સર્વ દ્રવ્યો તો શું પરિસ્થિતિ છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવરૂપ પરિણમે છે અથવા ગુણધર્મ અનુસાર પરિણમે છે. બાકીના પોતા સિવાયના છે એ દ્રવ્યો પોતપોતાના ગુણધર્મ અનુસાર પરિણમે છે. માત્ર આ જીવ વ્યર્થ કષાય ભાવ કરીને વ્યાકુળ થાય છે. વ્યર્થ એટલા માટે કહ્યો કે એ કષાય ભાવ કરીને પણ પદાર્થના કાર્યો કરી શકે એવી તો કોઈ વસ્તુ સ્થિતિ નથી. કદાચિત થાય તો પણ એના ગુણધર્મને કારણે થાય છે, અને ન થાય તો પણ એના ગુણધર્મને કારણે થાય છે. આ જીવના પરિણામ વ્યર્થ છે. પર પદાર્થની પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં આવેલા જીવને ક્રમશઃ ઘટતી જાય છે. મિથ્યા દ્રષ્ટિ હોય અને સમ્યક દ્રષ્ટિ થાય તો એને ત્યાગ વૈરાગ્યની રુચિ વધે. રુચિ બાળી પુનિ સમદમકી, જેવી દ્રષ્ટિ થઈ એટલે એની રુચિ એમ થાય કે જ્યારે આ પરિણામો કરવા જ વ્યર્થ છે, પછી મારે વધારે કરવાનો કે ઓછા કરવાનો ક્યાં, પણ મારે તો સર્વથા મટાડવાની વાત છે. જો સર્વથા મટે પહેલા ઘટે, મુનિ દશામાં આવે ત્યારે તો સ્પષ્ટ વાત છે કે એ જીવ સંસારના બધા કાર્યોથી અટકી ગયો. અને ભગવાનને તો પૂછવાની જરૂર નથી કે સમજાવવાની જરૂર નથી કે ભગવાન કોઈ પ્રવૃત્તિ કરતા નથી. વાણી પણ આપોઆપ નીકળે છે, વિહાર પણ આપોઆપ થાય છે, પોતે કઈ ઈચ્છાથી પ્રવૃત્તિ કરતા નથી. કેમ કે એ વ્યર્થ છે, ઈચ્છા માત્ર વ્યર્થ છે. અને સિદ્ધ ભગવાનને તો કઈ પ્રવૃત્તિ છે જ નહીં, વાણીની નથી ને વિહારની નથી. એમ બતાવે છે કે જે કઈક જીવ કરે છે સંસારમાં તે વ્યર્થ કરે છે. ત્યાંથી ન સમજાય તો અહીંથી હવે પોતામાંથી લેવું કે અનંત કાળમાં આ જીવે અનંત વાર કષાય કરીને અનંત પ્રવૃત્તિ કરવામાં કરતો હોવાનું માનીને એમાં રોકાણો રોકાણો છે તો એના પરિણામમાં પ્રવૃત્તિ તો જે થવા યોગ્ય તે થઈ ને ન થવા યોગ્ય તે ન થઈ, તો પરદ્રવ્યના ગુણધર્મ અનુસાર છે. અત્યારે એનો શું લાભ છે કયો છે? અનંતી પ્રવૃત્તિ કરી અત્યારે એનો કઈ લાભ છે? કઈ ફાયદો નહીં. આટલી બધી મહેનત કરીને મથી મથી ને મીઠો હશે જીવ, હે બધી નકામી ગઈ તો પછી આ ભાવની નકામી જવાની છે. જેમ અનંત ભાવોની પ્રવૃત્તિ વ્યર્થ ગઈ તેમ આ ભાવની પ્રવૃત્તિ પણ વ્યર્થ જવાની છે. માત્ર આ જીવ વ્યર્થ કશાય ભાવ કરીને વ્યાકુળ થાય છે, મનાઈ જાય છે, કારણ કે એને કલ્પના કરી છે, અભિપ્રાય પહેલેથી ખોટો છે. જે પદાર્થ ઈષ્ટ માં તો એ અનિષ્ટ કેમ લાગે છે ક્યારેક? તો પછી કઈ ઠેકાણું ખરું આ જીવ ના પરિણામ નું? જે મીઠાઈ ખાતા ખાતા હવે એમ કે હવે મને તો વોમિટ થઈ જશે, શું ખાધેલું બહાર નીકળી જશે, મહેરબાની રાખો તમને પગે લાગુ હવે મને ખવડાવો, કેમ એમ કે છે? સારી હતી ને એ પણ તારી કલ્પના હતી, અને સારી નથી એ પણ તારી કલ્પના જ છે, બીજું કાંઈ છે નહીં. પોતે કલ્પના કરીને પોતે દુખી થાય છે, તાત્પર્ય તો એ છે કે પોતે કલ્પના કરીને પોતે દુખી થાય છે, અને દુઃખ એને જોતું નથી. પાછો દુઃખ જોઈ છે, દુઃખ ન જોતું હોય તો વાસ્તવિકતામાં આવે એમ કે છે, કલ્પના છોડીને વાસ્તવિકતામાં આવતું બસ તો પછી દુઃખનો અભાવ થઈ શકશે ને, દુઃખ નહીં થાય. નહીતર દુઃખ થયા વિના અનિવાર્ય છે. કલ્પના કરીને ઈષ્ટ અનિષ્ટપણું થયું એના ફળ સ્વરૂપ દુઃખ એ અનિવાર્ય છે. એ દુઃખની પ્રાપ્તિમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ બચાવવા સમર્થ નથી, એ કુદરતનો કાનૂન છે. એ તો છે, બસ ચોખ્ખી વાત આ છે, બહુ સ્પષ્ટ વાત આ છે. અશુભની પ્રવૃત્તિ કહો કે શુભની પ્રવૃત્તિ કહો, આત્માને લાભનું કારણ નથી. માટે એમાં જોર આવવું જોઈએ નહીં, પોતાના પુરુષાર્થના અભાવને લઈને પોતાના સ્વરૂપમાં લીનતા ન કરી શકે અને શુભ ભાવ થાય તો પણ એ જોર કરવા જેવા નથી, કેમ કે કરી શકતો નથી એક તો, અને થાય છે એનો કોઈ લાભ નથી આ જીવને. શું જેટલી કોઈ બાહ્ય વૃત્તિ જાય છે, આ તો રાગ દ્વેષ તો રીતસર કસાય છે સમજાય એવા, પણ જ્ઞાનની પણ જેટલી બાહ્ય વૃત્તિ જાય છે અને એ જ્ઞાનની બાહ્ય વૃત્તિનો વિષય ગમે તે હોય, શું સર્વજ્ઞ દેવથી માંડીને સત્શાસ્ત્ર સુધી કોઈ પણ હોય, એનાથી લાભ નથી એ વાત તો એને બરાબર શ્રદ્ધા જ્ઞાનમાં જામી જવી જોઈએ, અને ન જામે ત્યાં સુધી એના ઉપર બરાબર તાકીને તીર મારવા જેવું છે આ વાતનો. શું જે બાહ્ય લક્ષ્ય જાય છે, ઉપયોગ જાય છે, એનાથી લાભ નથી એ તીર મારવા જેવું છે એ જ વખતે. એનાથી લાભ નથી એટલે જોર તૂટી જશે, જેવું ફોર્સ તૂટી ગયું, જોર તૂટી ગયું, પછી એને મટાડવું સહેલું છે, પણ જોરમાં ને જોરમાં હોય ત્યાં સુધી મટાડી શકાય નહીં, કેમ કે ધસીને જાય છે આખે આખો, પાછો વળે ઓટ આવે એ પરિણામમાં તો મટાડી શકે. અભિપ્રાયની ભૂલ છે, મોટી ભૂલ અભિપ્રાયની છે, ને એટલે તો અભિપ્રાયનો ચાલે છે આપણે, અભિપ્રાયનો વિષય તો આત્મજાગૃતિમાં ચાલે છે. શું કે છે? વળી કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે, હવે ઈચ્છા અનુસાર પરિણમે, તો પણ તે પોતાનો પરિણમ આવ્યો તો પરિણમો નથી, ત્યાં ભાન રાખવું એમ કે છે. મને વિકલ્પ થયો, રાગ થયો અને કાર્ય થયું માટે મેં કર્યું, એ તો તું તારી જાતને છેતરાવા છેતરવા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી, ધોખામાં રહી ગયો. ત્યારે પણ એમ બરાબર જ્ઞાન કર કે મારો પરિણામ એવો પરિણમ નથી, મને તો વિકલ્પ થયો ત્યાં મારી મર્યાદા સમાપ્ત થઈ ગઈ, મારા કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી કે મારા પરિણામ પર્યંત, પરિણામથી આગળ મારા કાર્યક્ષેત્રની મર્યાદા નથી, મારું કાર્યક્ષેત્ર ત્યાં સમાપ્ત થઈ જાય છે. અને એ અનુભવથી સમજાય એવું છે, જીવ ભાવ કરવા સિવાય બીજું શું કરી શકે છે? પરિણામમાં પૂતગળ પરમાણુને અડી શકે છે, એનો સ્પર્શી શકે છે, એની પહોંચ છે ક્યાંય, એમાં પ્રવેશ કરવાની પણ કોઈ પહોંચ છે કે બિલકુલ નથી? એટલે કદાચિત પોતે ઈચ્છે તેમજ પદાર્થ પરિણમે ઈચ્છાને અનુકૂળ, તો પણ તે પોતાનો પરિણામ આવ્યો તો પરિણમો જ નથી, ત્યાં પણ એમ નથી થયું અને ભૂલ અહીંયા થાય છે. ઓલું તો એમ માન્યું છે કે હું કરી શકું છું, એટલે નો પરિણામ આવ્યો પરિણમો હોય, પરિણામ આવ્યું છે ને નો પરિણમો હોય, તો ફરીને પ્રયત્ન કરે. વળી પાછું કામ ન થાય તો ફરીને પ્રયત્ન કરે, કેમ કે એને હું કરી શકું છું એમ લીધું છે. આ તો કહે છે કે તારી ઈચ્છા પ્રમાણે પરિણમો હોય તો તે તારો પરિણમો નથી, એમ જાણજે અને એમ માનજે. પણ જેમ ચાલતા ગાડાને બાળક ધકેલીને એમ માને કે આ ગાડાને હું ચલાવું છું તો તે અસત્ય માને છે. શું આ ગાડીમાં બેઠો હોય બાળક, જો ને રેલવે ની ગાડીમાં બેઠો હોય, બારી પાસે પાસે બેસે, એન્જિન જ્યાં વિસલ મારે તો જુઓ હું ગાડી ચલાવીશ કે હમણાં. શું 5-7 વર્ષનો બાળક હોય, કૌતુક કરે, હમણાં ધક્કો મારું ને ગાડી ચાલવાની છે, જુઓ એ માંડે એમને ધક્કો મારવા, ગાડી તો એની મેળે હાલવાની જ છે, એનો ટાઈમ થયો છે. એટલે બહુ કેવી ચલાવી મેં ગાડી, પણ હવે તું ગાડીમાં બેઠો છું, તું ત્યાં મારીને ધક્કો મારે છો અને મારે છો કે હું ગાડીને ચલાવું છું. આ બધી હાસ્યાસ્પદ વાત છે, બીજું કાંઈ નથી. એમ સ્વયં પરિણમતા પદાર્થોને હું પરિણમાવું છું એ આ જીવનું મિથ્યા અભિમાન છે, બીજું કાંઈ નથી. આવવા યોગ્ય પરિસ્થિતિ હોય તો સ્વયં અવાય છે, શરીરને આ જીવ લાવી શક્યો નથી. શું આ જીવનું ક્ષેત્રાંતર થવાનું હતું તો થયું, ન થવાનું હોય, આ જીવનું ક્ષેત્રાંતર પણ ન થવાનું હોય તો એવા કારણો ભજે કે એની ઈચ્છા હોય છે તો અહીંયા ન પહોંચે, બને કે ન બને, બરાબર. તો એની ઈચ્છા પ્રમાણે એના દ્રવ્યનું ક્ષેત્રાંતર ન થાય તો એની ઈચ્છા પ્રમાણે બીજા દ્રવ્યનું ક્ષેત્રાંતર એ કરી શકે, આ વાત ક્યાંથી બનવા યોગ્ય છે? માટે તે અસત્ય માને છે. જો એ ગાડું તેનું ચલાવવું ચાલે તો જ્યારે એ ન ચાલતું હોય ત્યારે તે કેમ ચલાવી શકતો નથી? એનું ચલાવવું ચાલતું હોય તો જ્યારે ન ચાલતું હોય ત્યારે ચલાવે ને. શું પણ ક્યાં ગાડું ને ક્યાં બાળક? તો દેખીતી વાત છે કે બાળકમાં ગાડાને ચલાવવાની કોઈ શક્તિ નથી, દ્રષ્ટાંત અપેક્ષાએ પણ. તેમ પદાર્થ પરિણમે છે અને જ્યારે કોઈ વાર જીવને અનુસારે પરિણમે ત્યારે એમ માને કે આને હું આમ પરિણમાવું છું. શું ભૂલ થાય છે કે પદાર્થ પરિણમે એ વખતે જીવને ના ભાવ પ્રમાણે પરિણમન થયું હોય ત્યારે એને આ ભ્રમ થાય છે કે આને હું પરિણમાવું છું, પણ તે અસત્ય માને છે, એ અસત્ય માને છે. આવું વિતરાગી વિજ્ઞાન ક્યાંય નથી. તું કોઈ કાર્ય કરી શકતો નથી જગતના, એ જગતના કોઈ સંપ્રદાયમાં એ વાત નથી. બધા એમ કહે છે સમાજનું આમ કરો ને, આપણો આખો સમાજ આમ કરો ને, આપણા આખા સમાજને આમ કરવું જોઈએ ને, આપણો આમ સુધાર થાય ને, આપણું આમ થાય ને આમ થાય. કરી જ શકતો નથી એ સિદ્ધાંત ક્યાંય છે? ને જૈન દર્શન સિવાય બે પદાર્થની ભિન્નતાનો દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત ક્યાંય નથી. મૂળમાં ભૂલ હોવાથી પછી એના છબડા પણ એટલા ચાલે છે. જો તેનો પરિણામ આવ્યો પરિણમે છે તો જ્યારે તે એમ ન પરિણમતો હોય ત્યારે તે કેમ પરિણામ આવતો નથી? આ સીધી વાત છે, પૂછે છે. તારો પરિણામ આવ્યો પરિણમતો હોય તો ન પરિણમે ત્યારે કેમ નથી પરિણામ આવી દેતો? એટલે પોતાની ઈચ્છા અનુસાર પદાર્થનું પરિણમન તો કદી પણ થતું નથી. કદાચિત થાય તો તેવા જોગાનું જોગ બનતા જ થાય છે. કાગને બેસવું ને ડાળને પડવું, પણ કઈ ખરેખર કાગડો ડાળને પાડી દે એ વાતમાં કઈ માલ નથી. કાગડો ન બેઠો તો પડત કે નહીં? હા, તો એ પડત. હવે એના ભારથી પડત, એના ભારથી પડી જાત ગમે ત્યારે. ઘણા પરિણમન તો પોતાની ઈચ્છા વિરુદ્ધ જ થતા જોઈએ છીએ. આ તો સર્વને સામાન્ય અનુભવ છે. કેટલા એવા કાર્યો છે કે જે ઈચ્છા પ્રમાણે થતા નથી, અને એની ખાતરી કરવી હોય તો એક દિવસ કાગળ પેન્સિલ લઈને બેસી જવું, જેટલી જેટલી ઈચ્છા થાય નોંધ કરતા જાવી. સેંકડો ઈચ્છા થાય છે જીવને, અને એ ઈચ્છા અનુસાર કેટલા કાર્યો થયા એ હારે હાર પછી નોંધ કરતા જવું, તો ખબર પડી જશે કે મોટા ભાગની ઈચ્છાઓ સફળ થતી નથી. કેમ કે આ જીવની એટલી બધી ઈચ્છા છે, એટલી બધી ઈચ્છા છે કે એનો પાર જ નથી. અને બહુ મર્યાદાની અંદર કોઈ કોઈ કાર્ય જે બનવા યોગ્ય, યોગાનુયોગે બનવા યોગ્ય હોય તે બને છે. બાકી બધી ઈચ્છાઓ પ્રમાણે કોઈ કાર્ય થતા નથી. માટે નિશ્ચય થાય છે કે પોતાનો કર્યો કોઈ પણ પદાર્થનો સદભાવ અથવા અભાવ થતો નથી. પોતે કરવા ધારે માટે થાય ને ન કરવા ધારે માટે ન થાય એ વાતમાં કાંઈ માલ ઉઠે. અને જો પોતાના કરવાથી કોઈ પણ પદાર્થનો સદભાવ અભાવ થતો જ નથી તો પછી કસાય ભાવ કરવાથી શું વળે અથવા શું વળે છે? જોઈ કે તને દુઃખી થવા સિવાય બીજું કાંઈ થતું નથી. તને આકુળતા થાય છે, એ દુઃખ છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. આનંદગંજીએ ગાયું છે શું કે સાપ કરડે ને એનું મુખડું થોથું. થોથું એટલે શું કે એને કાંઈ મળતું નથી, એના પેટમાં કાંઈ પડતું નથી. એની પ્રકૃતિ ક્રોધની છે, એટલે જ્યારે ક્રોધની પ્રકૃતિમાં પરિણામ જોડાય ત્યારે કોઈ પણ પ્રાણી સામે હોય એને ડંખ મારી દે છે. મનુષ્ય હોય તો મનુષ્ય, ગાય હોય તો ગાય, ભેંસ હોય તો ભેંસ, ઘોડો હોય તો ઘોડો, ગમે એને ડંખ મારી દે છે. ડંખ મારે એનો વળ ઉતરો જેવો ક્રોધનો, જેવો ડંખ મારે અને જેવો કઈ ગયું એટલે એનો એનો ક્રોધની પ્રકૃતિ સમી જાય. એવો ભાગે એવો ભાગે વાત મૂકી દો કરડીને સાપ ભાગે બહુ. શું? કેમ કે એને ખ્યાલ છે છન્ની પંચેન્દ્રિય છે ને, કે જેને કરડ્યો છું એ કાંઈક મને પકડી લેશે, મારી નાખશે, શું કરશે. એ કરડે ત્યારે દાંત બેસાડવા સિવાય કાંઈ નથી કરી શકતો. એવું તારા પેટમાં કાંઈ આવતું નથી, ઓલાનો પ્રાણ જાય છે. તને કઈ મળતું હોત અને તે બીજાને નુકસાન કર્યું હોત તોય કરવા જેવું તો નથી, પણ કઈક એમ કહો ભાઈ પોતાના સ્વાર્થે કર્યું હોય. આ તો વગર સ્વાર્થે અમથોમ તો કોકને મારી નાખે છે. એ તો દ્રષ્ટાંત કોકની અપેક્ષાએ છે. આયા એમ કહે છે કે તું કસાય કરસ, તારા આત્મામાં કઈ આવતું નથી ને આત્માના પ્રાણનો ઘાત કરે છે. તારી તો દયા પાળ એમ કે છે. દ્રષ્ટાંત માંથી પોતાએ શું ઉપદેશ ગ્રહણ કરવો, શું વાત પોતાના હિતની ગ્રહણ કરવી, એટલા માટે દ્રષ્ટાંત છે. કેવળ પોતે જ દુઃખી થાય છે. શું વળે છે કસાઈ કરવાથી? કે પોતે દુઃખી થવા સિવાય બીજું કાંઈ અનુભવતું નથી. જેમ કોઈ વિવાહાદિ કાર્યમાં જેનું કયું કામ થતું ન હોય છતાં પોતે કરતા બનીને કશાય કરે તો પોતે દુઃખી થાય, મોટું ફંક્શન હોય વિવાહાદિ કાર્યમાં ગમે એ ફંક્શન હોય, આમ થવું જોઈએ, આમ થવું જોઈએ એમ કિરાજ કરે, ન થાય એટલે એને આકુલતા થાય, એનું ધાર્યું થાય નહીં એટલે આકુલતા થાય. તેમ અહીં પણ સમજવું, માટે કશાય ભાવ કરવો એ જેમ જળને વલોવું કાંઈ કાર્ય નથી, કાર્યકારી નથી એવો છે. શું જળને વલોવે એમાંથી શું મળે? છાશને વલોવે તો માખણ નીકળે, પાણીને વલોવે તો શું નીકળે? કાંઈ નીકળે નહીં. તલને પીલે તો તેલ નીકળે, પણ ભોગાવાની રીતિને પીલે તો કેટલું તેલ નીકળે? અસલ તલ જેવી દેખાય રંગમાં ને સાઈઝમાં, એથી એમાં તેલ હોય તો નીકળે ને એમ કે છે. તેથી કષાયોની પ્રવૃત્તિને મિથ્યા ચારિત્ર કહીએ છીએ, માટે એને મિથ્યા ચારિત્ર શું કરવા કીધું? શું કે એ મિથ્યા એટલા માટે છે કે કરી શકતો નથી ને, કરતા થઈને પરિણમે છે, કરી શકતો નથી ને કરતા થઈને પરિણમે છે, માટે તે મિથ્યા છે. જો તે કરી શકતો હોય અને કરે તો એને મિથ્યા ચારિત્ર કહેવાય નહીં, તો એ તો સાચું કરે છે, એમાં એ ખોટું શું કરે છે? એ તો બધું બરાબર કરે છે, કેમ કે કરી શકે છે ને કરે છે, માટે એને મિથ્યા નામ આપી શકાય નહીં. શું કહે છે કે તેથી તેને મિથ્યા ચારિત્ર કહીએ છીએ, તથા કષાય ભાવ થાય છે તે પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ રૂપ માનવા થાય છે. મિથ્યા ચારિત્રનું પ્રકરણ ચાલે છે ને, એટલે લીએ છે મિથ્યા દ્રષ્ટિને જે કષાય ભાવ થાય છે એનું મૂળ અહીંયા છે. ઈષ્ટ અનિષ્ટ પણ જાણ્યું છે અને માન્યું છે, માન્યું નો અર્થ જાણીને માન્યું છે, એ આપોઆપ આવી જાય છે. કહે છે કે કષાય ભાવ થાય છે તે પદાર્થોને ઈષ્ટ અનિષ્ટ રૂપ માનવાથી થાય છે. એ ઈષ્ટ અનિષ્ટ પણ માનવું પણ મિથ્યા છે, એવું એનું માનવું પણ મિથ્યા છે. કેમ કે કોઈ પદાર્થ એના આત્મા માટે સારો નથી ને કોઈ પદાર્થ એના આત્મા માટે ખરાબ નથી. કારણ કે કોઈ પણ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ રૂપ છે જ નહીં, પદાર્થનું એવું સ્વરૂપ નથી. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહેતા હતા કે પદાર્થનું સ્વરૂપ કોઈ ખાસ સારું ખરાબ નથી, અને જ્ઞાનનો સ્વભાવ કોઈને સારું ખરાબ જાણવાનો નથી. નિમિત્તનું ઉપાદાન બેયનું સ્વરૂપ આવું છે. નિમિત્તનું સ્વરૂપ એવું છે, જ્ઞાનમાં જ્ઞેય રૂપ નિમિત્ત છે, એ નિમિત્તનું સ્વરૂપ એવું છે કે કોઈ ખાસ નિમિત્ત સારું નથી અને કોઈ નિમિત્ત ખરાબ નથી. અને જ્ઞાનનો સ્વભાવ પણ એવો છે કે કોઈને સારું ખરાબ જાણે નહીં, જેવું છે એવું જાણે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. હવે જયારે વસ્તુ સ્થિતિ આમ છે પછી તને શું કરવા આ બધો રાગ દ્વેષ થાય છે એમ પૂછે છે. જો આમ સમજતો તને રાગ દ્વેષ થવાનું કોઈ કારણ રહેતું નથી. જેમ સમજો એમ પરિણમન કર, જેમ સમજો એમ પરિણમન કર, બસ સહેલી છે અને સુખ થાય એવી વાત છે. સહેલી છે અને સુખ નું કારણ છે, એવી શ્રદ્ધા સુખ નું મૂળ છે એમ છે. એટલું જ નહીં, આગળ જતા એ સિદ્ધ પદ પ્રાપ્ત કરાવે એવું છે. જો સમ્યક પરિણમન થયું, સત્ય પરિણમન થયું, તો આગળ સિદ્ધ પદ નો મોટો લાભ છે. છતાં એની કિંમત ન આવે અને ઉપર ઉપરથી હાલ્યો જાય તો એનો કોઈ ઉપાય નથી. ફરી ફરીને તક નહીં મળે, આવી જે તક મળી છે એ ફરી ફરીને નહીં મળે. કેમ કે તે ઉપેક્ષા કરી તને તક મળી, એ તકની ઉપેક્ષા કરી કુદરત તને એ તક ફરીને આપશે નહીં બહુ લાંબા કાળ સુધી. બહુ મોટી વાત કરી છે. તો ગુરુદેવ શ્રીનું તો જેમ જેમ સ્મરણ કરશો તેમ તેમ એમના ઉપકારનો ભાવ સમજાતો જા શકે. કેટલી કિંમતી ચીજ, કેટલી કિંમતી ચીજ આપીને ગયા છે. શું માણસ નથી કહેતો, હોય ત્યારે કિંમત ન હોય, ન હોય ત્યારે કિંમત થાય, એવું થવાનું છે. શું કેવી રીતે તે અહીં કહીએ છીએ. શું કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ રૂપ છે નહીં એનું માનવું મિથ્યા છે, એ કેવી રીતે માનવું માનવું મિથ્યા છે એ વાત હવે કરું છું. બધું ચારિત્રના અધિકારમાં માન્યતાનું પ્રકરણ લીધું પાછું. કેમ કે એનું મૂળ છે, એ કારણ છે. માટે કાર્ય અનિષ્ટકારીને મટાડવું હોય તો એના મૂળને મટાડવું જોઈએ. જૈન દર્શનની આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે દરેક બાબતના મૂળમાં જાય છે. શું દરેક વાતના મૂળમાં જાય છે. એક સામાન્ય વાત લઈ થાય એટલા માટે કરવો છે ને. ત્યાગ શું કરવા કરો છો? તે પદાર્થ ના આશરે રાગ દ્વેષ નો થાય એટલા માટે. આપણે ગુરુવારે રાત્રે સ્વાધ્યાયમાં આવ્યો, બહુ સારો મુદ્દો આવ્યો હતો કે રાગનું મમત્વ મટાડ્યું. રાગનું મમત્વ મટાડવું નથી ને પર પદાર્થ નો ત્યાગ કરવો છે. આ ઘર છોડ્યું, ચાલો આ કુટુંબ છોડ્યું. દીક્ષા લઈએ તો શું છે, ઘર કુટુંબ છોડે છે કે નહીં? અને એ ઘર કુટુંબ પ્રત્યેના રાગના મમત્વમાં ઉભો છે. કેવી રીતે એ ત્યાગ એનો સાર્થક થવાનો છે કે કોઈ રીતે સાર્થક ન થાય. માટે જ્ઞાનીઓએ એમ કહ્યું કે તું મુમુક્ષુની ભૂમિકામાં છો તો અહીંથી ભેદી જ્ઞાન શરૂ કર. કોની સાથે? રાગની સાથેનો. ભેદ જ્ઞાનનો પ્રયોગ એટલે રાગમાં મમત્વ મટાડવાનો પ્રયોગ. પેલા રાગનું મમત્વ મટાડ તો તને રાગમાં મમત્વ નહીં થાય તો પછી રાગના વિષયભૂત પદાર્થ, રાગના વિષયોમાં મમત્વ થવાનો પ્રશ્ન જ રહેશે નહીં, આપોઆપ એ વાત તારી ટળી જશે. પછી જે મમત્વ વગરના જે પદાર્થો રહેશે એ પદાર્થો તને કોઈ નુકસાનમાં નિમિત્ત થશે નહીં. નુકસાન તો કરતા જ નથી એમ થતા, પણ નિમિત્તપણે પણ નહીં થાય. કેમ કે તારું મમત્વ નથી, જે છે એના કારણે છે. એમાં પોતાને પ્રીતિને રુચિ થતી નથી, કેમ કે મમત્વ નથી એને. એ રીતે બહુ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. રાગ દ્વેષના રોગને મૂળમાંથી ખલાસ કરવો હોય તો આ પદ્ધતિ છે. એમને એમ ત્યાગ કરે, એમને એમ વિકલ્પ કરે કે આ સંયોગો મારા નથી, આ દેહાદી મારા નથી, પણ એનો રાગ થાય એમાં તો મમત્વ ઊભું છે. મમત્વનો ત્યાગ થયા વિના રાગનો ત્યાગ ન થાય, ને રાગનો ત્યાગ થયા વિના પદાર્થનો ત્યાગ કરવાની વાત તો કેવળ હાસ્યાસ્પદ છે. ખરેખર એ ત્યાગ છે જ નહીં. એટલે આ પ્રકરણ ચારિત્રનું છે અને વાત લીધી પાછી માન્યતાની. શું જે પોતાને સુખદાયક ઉપકારી હોય તેને ઈષ્ટ કહીએ. લ્યો આ વ્યાખ્યા કરી, ઈષ્ટ એટલે શું? જે પોતાને ઉપકારી હોય, લાભનું કારણ હોય અથવા સુખનું કારણ હોય તો તેને માટે તે ઈષ્ટ છે. તથા જે પોતાને દુઃખદાયક હોય અને અનુપકારી હોય અથવા અપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. આ ઈષ્ટ અનિષ્ટપણાની સામાન્ય પરિભાષા છે. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. દરેક આ જગતમાં જેટલા પદાર્થો છે એ પોતપોતાના સ્વભાવને કરે, કોઈ પ્રભાવને કરી શકે એવી શક્તિ કોઈ પદાર્થમાં નથી. સ્વભાવને કરે એટલે પોતાના પરિણામને કરે, અહીંયા એટલું જ લેવું છે. ત્રિકાળી સ્વભાવના અંતે વિભાવની વાત નથી. પોતાના પરિણામને કરે અને બીજાના પરિણામને ન કરે, એવું બધા પદાર્થોનું સ્વરૂપ છે. તેથી કોઈ કોઈને સુખદાયક નથી ને કોઈ કોઈને દુઃખદાયક નથી, કોઈ કોઈને ઉપકારી નથી ને કોઈ કોઈને અનુપકારી પણ નથી. આ પાયાની વાત છે. પછી શ્રી ગુરુના ઉપકારની વાત છે. આ સમજવું જોઈએ, નહીતર તો એને રાગ મટે નહીં, એકાંત થઈ જાય. પાછું એનું એકાંત થઈ જાય. શું મૂળ વસ્તુનું સ્વરૂપ ન સમજે તો પહેલા કુટુંબ પરિવારમાં રાગ કરતો હતો, હવે આ બીજા પદાર્થોમાં રાગ કરવા માંડ્યો, હવે દેવગુરુ શાસ્ત્રમાં કરવા માંડ્યો. સુગાનીજી કહે છે, ભાઈ એક દુકાન તે બંધ કરી અને બીજી દુકાન ચાલુ કરી, એ કઈ કરવા જેવું નથી. આ લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. કોઈ કોઈને સુખદાયક કે દુઃખદાયક કે ઉપકારી કે અનુપકારી નથી. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે, અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે, એ કલ્પના કરે છે. વસ્તુ સ્થિતિ તો છે નહીં. જુઓ, એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે છે, ત્યારે કોઈને અનિષ્ટ રૂપ લાગે છે. ઓલો કે મને ભીંડાનું શાક બહુ ભાવે, આ કે મને નજરે જોવું ગમે નહીં. ઠીક, મને દાળ ભાવે કે નહીં, મને તો કઢી ભાવે. ઠીક, એ પદાર્થ તો પદાર્થ છે, એકને ભાવે છે ને બીજાને નથી ભાવતો, એનું શું કારણ? ભાઈ મને તો કોફી એવી ભાવે કે હું તો ચા પીવું જ નહીં. મને કોફીનો સ્વાદ બિલકુલ ફાવે નહીં. સારી હશે કે ખરાબ હશે? સારી નથી ને ખરાબ નથી, જે છે એ છે. એ સારી કલ્પે એને સારી કલ્પના થાય છે, ખરાબ કલ્પે એને ખરાબની કલ્પના થાય છે. શું આજુ ને ફેશનમાં શું થાય છે, કપડાની બધી ફેશન થાય છે કે નહીં જુદી જુદી. પહેલા જૂની હતી એ પછી ફરીને શું કરવા આવે છે? જયારે ફેશન મટી ત્યારે બરાબર નહોતી, એના કરતા આ સારી હતી, પાછી એ શું કરવા આવે? એના કરતા સારી હતી શું કરવા પકડાય ન રહી? કલ્પના સિવાય બીજું કાંઈ નથી. સમજી શકાય એવી વાત છે, કલ્પના સિવાય બીજું કાંઈ નથી. એમાં રંગમાં એવું છે, લ્યો કલરમાં, એક કાપડ ને એક ડિઝાઇન કેટલા કલરમાં હોય છે, અનેક કલરમાં હોય છે. કયા હારા ને કયા ખરાબ કયો હવે? કોઈ સારા નથી ને કોઈ ખરાબ નથી, સીધી વાત છે. મોટું કર્મ બંધન છે એ મિથ્યા માન્યતા રૂપ મોટું કર્મ બંધન છે. છે નહીં એમ માને છો એમ કે છે. જ્ઞાનની ભૂલ છે અને શ્રદ્ધાની પણ ભૂલ છે, અને રાગ દ્વેષ રૂપ મિથ્યા ચારિત્ર થયા વિના રહેશે નહીં એમ કહેવું છે. જો તારે રાગ દ્વેષ મટાડવા હોય તો ઈષ્ટ અનિષ્ટ પણ પહેલા મટાડે એમ કે છે. એ માન્યતા પહેલા મટાડવી પડશે, પછી રાગ દ્વેષ મટશે, એમને મટશે નહીં. આ એનું વિજ્ઞાન છે, આ એનો ક્રમ છે, લ્યો ક્રમનું વિજ્ઞાન છે એમ લઈએ તો ચાલે. એમને એમ રાગ દેશ મારે મટાડવા છે અને એના માટે હું આ ત્યાગ કરું છું, અને એ ત્યાગ તારો કઈ કામમાં આવવાનો નથી. ઘર છોડ્યા પછી જંગલમાં જઈશ ને ઘર ત્યાં સાંભળશે એનું શું કરીશ? ત્યાં ઘર સાંભળશે તો શું કરીશ? આવી ગયો જંગલમાં, જંગલમાં આવ્યો એટલે ઘર ન સાંભળે એવું બને? કેમ કે એને ઈષ્ટપણું ત્યાં માન્યું છે, એ છોડ્યું જ નથી. હજી પરિણામ થયા વગર દર્શન એ વહેલા મોડા થાય થાય ને થાય. એટલા માટે ત્યાગમાં જ્ઞાન ગર્ભિત ત્યાગને સ્વીકારવામાં આવ્યો છે. રાગ ગર્ભિત, દ્વેષ ગર્ભિત, માન ગર્ભિત કોઈ પણ ત્યાગને સ્વીકારવામાં આવ્યો નથી. એ તો પ્રસિદ્ધ વાત છે કે નહીં? શું કહ્યું કે એક જ પદાર્થને ઈષ્ટરૂપ માને છે તેને જ પાછો તે અનિષ્ટરૂપ લાગે છે બીજાને, અથવા બીજાને પણ અનિષ્ટરૂપ લાગે છે. કોઈ વાર તો એને એને અનિષ્ટરૂપ લાગે છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર ઈષ્ટરૂપ લાગે છે, તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપ લાગે છે. થામુકું જેને કપડું જ ન મળતું હોય એને જેવું મળે એવું સારું લાગે છે, મળતું હોય એ પછી એની અંદર શું કે છે આપણે વગદા કરે છે, મારે આવું નહીં આવવું જોઈએ, આવું નહીં ને આવવું જોઈએ. શું ગરીબ માણસનો છોકરો ભણવા હોય એને પેન્સિલનો કટકો ન મળતો હોય તો જેવો મળે એવો હારા મારું લખે, પૈસા વાળાનો છોકરો નહીં આખી પેન્સિલ જોઈએ મને, અણી બરાબર કાઢેલી હોવી જોઈએ, મને નવી નોટબુક જોશે, તારે ભણવાના લક્ષણ નથી. સીધી વાત છે. જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર પણ ઈષ્ટરૂપ લાગે છે, એટલે જાડું જાડું કપડું, ઘટ એટલે આ પાણ કરું લ્યો ને એવું મળે એવું. ભાઈ કપડું જ નથી મળતું આપણે શરીર સાતા થાય છે, જે મળ્યું આપણને મળે એને બારીક વસ્ત્ર મળે તેને, તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને તે અનિષ્ટરૂપતા. પછી ઓળખ જોયું જાડું ગમ્યું એને પછી ઝીણું ગમતું નથી, ઝીણું ગમે એને જાડું ગમતું નથી. શું ગમે એટલી ગરમી થાય તો એ જાડું કપડું પહેરે, જાડું જ કપડું, ઉનાળામાં જીન્સનું પેન્ટ પહેરીને નીકળે કેમ કહીએ, એને સારું લાગે છે. અને ઘણા શિયાળામાં પણ બારીકમાં બારીક કફની પહેરે, બારીકમાં બારીક કપડાં પહેરે શિયાળો હોય. ભાઈ ઠંડી છે તો મને તો બીજું ફાવે જ નહીં, મને તો આ જ ફાવે, એ બધી કલ્પના કરેલી છે. ભૂંડાદિક ને વિષ્ટા ઈષ્ટરૂપ લાગે છે, ગાય છે ભૂંડ છે વિષ્ટાને ખાઈ જાય છે, ઇન્દ્રે જોઈ ન ગમે એ ખાઈ જાય છે. ત્યારે દેવાદિક ને તે મનુષ્યને તે અનિષ્ટરૂપ લાગે છે. તથા મેઘની વૃષ્ટિ કોઈને ઈષ્ટ લાગે છે ત્યારે કોઈને અનિષ્ટ લાગે છે. ખેડૂતે અનાજ વાવ્યું છે એને ઈષ્ટ લાગશે, કોઈનું ઝૂંપડું કે મકાન પડી જતું હોય વરસાદમાં તો એને અનિષ્ટ લાગશે. કે ઘણો વરસાદ આવે તો સારું, વાકે કે બંધ થાય તો સારું. એમ અન્ય પણ જાણો. ફરી એ જ પ્રમાણે એક જીવને પણ એક જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે, ત્યારે તે જ જીવને તે જ પદાર્થ કોઈ કાળમાં ઈષ્ટ લાગે છે. આ તો દરેકને પોતાના અનુભવથી સમજાય એવી વાત છે. તથા આ જીવ જેને મુખ્યપણે ઈષ્ટરૂપ માને છે તે પણ અનિષ્ટપણું થતું જોવામાં આવે છે. હવે મુખ્યપણે ઈષ્ટ છે, જેમ કે શરીર, જેમ શરીર ઈષ્ટ છે પણ રોગાદી સહિત થતાં તે અનિષ્ટ થઈ જાય છે. હવે તો આ છેડો ફાટે તો સારું એમ કે ડાક્ટરને શું કે ભાઈ મને કઈ ઇન્જેક્શન આપી દો ને, હવે મારાથી આ શરીર મને મારા આ શરીરનું કામ નથી, હવે આ શરીર પીડા કરે છે મને. જે શરીરને ઈષ્ટ લાગતું હતું એ રોગ થાય ત્યાં એને અનિષ્ટ લાગે છે, અને ઘણા આપઘાત કરે છે. તથા પુત્રાદિક ઈષ્ટ છે પણ કારણ મળતા અનિષ્ટ થતા જોઈએ છીએ. શું એકનો એક છોકરો હોય જન્મ હોય ત્યારે હરખનો હરખ પદુડો થઈ જાય એકદમ, હરખનો પાર રહે નહીં, એ છોકરો એને એને મારે જો એને બાપને હે મારવા, ઘણા એવા છોકરા મારવા લે, દોડો હોય વૃદ્ધ ઉંમર હોય શું કરે, એને કઈ શક્તિ નો ઓલો જુવાન જોધ હોય. દાખલા દે એકનો એક છોકરો હોય જન્મ હોય ત્યારે તો એમ એવો હરખ 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 થઈ ગયો હોય કે વાત મૂકી દો ગામ આખા ને જાણે જમાડી દો હું, અને એ મોટો થઈને પછી એનું ધાર્યું ન થાય ત્યારે તમારે નજરે જોયું હતું દાખલો છે એમ, કે આ શું દશા થઈ ગયા ને, આ એનો એ દીકરો કેવો અત્યારે એને લાગે, કોઈ રીતે એને જોય ગમે નહીં, આ ઘરમાં આવે ત્યાં ફફડે. શું શ્રેણીક રાજા નું દ્રષ્ટાંત છે? આપઘાત તક આગળ નરકમાં નથી ગયા, એ વખતે આયુષ નથી બાંધ્યું, આયુષ તો એમણે બાંધ્યું છે ઉપસર્ગ કર્યો મુનિરાજ ને ત્યારે બાંધ્યું છે. દિગંબર મુનિરાજ જંગલમાં ધ્યાનમાં હતા અને એ પોતે જૈન વિરોધી હતા, જૈન દર્શનના એ વિરોધી હતા, બૌદ્ધ ધર્મી હતા. એને જોઈને જ પ્રેજુડા છે, જોવે ત્યાં એને ગુસ્સો થાય. શું આ બધા ઢોંગી માણસા હું લઈ જાય છે જ્યાં હોય ત્યાં રસ્તામાં, તો એને ખબર પડશે હમણાં. મરડ મરડ સરતો તો નાખી દીધો એના ઉપર મૂક્યો, ત્યાં ત્યાં બેઠા હતા, પણ એ જે પરિણામ થયા એના એમાં આયુષ બંધાઈ ગયું. આયુષ તો બહુ ખરાબ બંધાણ હતું. હા, એ તો સાતમી નારકીનું આયુષ બહેન હતું, એમાંથી આવ્યા હતા. પછી પરિણામ સુધરતા સુધરતા સમ્યક દ્રષ્ટિ, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ થયા, પહેલીમાં આવી ગયા. પણ ગતિ ફરે નહીં, ગતિ નિકત નિદ્ધત નિકાચિત છે. આયુષમાં તો નિદ્ધત નિકાચિત, આયુષમાં સંક્રમણ થઈ ગયું, ક્ષેત્ર ફરી ગયું, આયુષ ફરી ગયું, નરકની સ્થિતિ ફરી નહીં. એ ત્યારે બાંધ્યું છે. ખોટાને ખોટા કહેવામાં કઈ વાંધો નથી, પણ એને એને કઈ પ્રતિકૂળતા કે એને દુઃખ આપવું એ તો વ્યાજબી નથી ને. કોઈ પણ પ્રાણીને, કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું એ વ્યાજબી છે? હે, શું શું કરવા આપવું પડે? કઈ કારણ ખરું એને દુઃખી કરવાનું? પ્રતિકૂળતા આપવાનું કારણ શું? તને શું મળે એમાં? કે છે તને જ કઈ મળવાનું નથી. જેમ છે એમ જાણે, એમાં જાણવામાં કઈ દોષ નથી. જે જેમ હોય તેમ જાણવું એમાં દોષ નથી. એ તો શું કર્યું કે એને પ્રતિકૂળતા આપી. પ્રતિકૂળતા શું આપી? કે સર્પ તો એમાં કીડીઓ છે કે જીવાત તો થઈ જાય, મોટી જંગલી કીડીઓ મોટી મોટી, કરડે તો લોહી નીકળે, હા એવી હજારો કીડીઓ થઈ ગઈ. મુનિ તો ઉપસર્ગ દૂર કરે નહીં, એ ઉપસર્ગનો જય કરે છે, પરેશાનો તો સ્વરૂપમાં લીન થવાના પુરુષાર્થમાં લાગે, પણ એ સર્પને કે એક કીડીને આમ આઘી કરે નહીં. શું એ સ્થિતિમાં એ બેસી રહ્યા, ઘણો ઉપસર્ગ પીડ્યો, ઘણો પરિસર પીડ્યો, પણ એ ખસાની ઘરે આવીને વાત કરી. રાણી ચેલના હતી, એ બહુ જૈન ધર્મી હતી. કાળો ખેર કરી નાખ્યો, તમે આ શું કર્યું? હાલો એ ઉપસર્ગ મટાડવા જઈએ, આ તમે બહુ ખોટું કર્યું છે. કે તમે તો ઢોંગી છે, ક્યારનો વિયોગ્ય હશે તારો ગુરુ? તો કે મારો ગુરુ ઢોંગી હોય તો ક્યારનો? તો કે બોલોમાં તમે કાંઈ, કે તમે હાલો હાલો મારી હારે, કે હું ઉપાડ્યા ત્યાં ગયું તો મને એમને એમ ધ્યાનમાં એકદમ સ્થિર અચલિત સ્વભાવમાં અચલપણે સ્થિતિ. શું ઘા ખાઈ ગયા, અરે મારી કલ્પના બધી ખોટી હતી, પગમાં પડી ગયા. પછી ત્યારથી ફેર્યા, એ ફેર્યા પછી પછી આખી એની માન્યતા ફેરી ગઈ. ભાવિ તીર્થંકર છે. હા, એ મુનિના ઉપદેશથી એને સમ્યક દર્શન થયું છે, અને ભગવાનના સુરોસરણમાં એમને મહાવીર સ્વામીના સુરોસરણમાં ક્ષાયિક થઈ ગયું. કેમ કે તો કેવું એના પાદમૂળમાં થાય છે ક્ષાયિક, તો એટલે બધે પહોંચ્યા. પણ જુઓ જીવની શક્તિ કેવી છે. સાતમી નારકીણમાં જવાના તે જ ભાવમાં પરિણામ કર્યા, તે જ ભાવમાં ક્ષાયિક સમ્યક દર્શનના પરિણામ કર્યા. જુઓ તો ખરા કેવી જીવની શક્તિ છે. અને આદિનાથ છે, આવતા ચોવીસી ના આદિનાથ, ત્રણ લોકના નાથ, સર્વજ્ઞ જીનેન્દ્ર થશે. આમ છે, જીવને બોધ લેવા જેવો વિષય છે.
અનાથ
અનાદર ન કરવો, કોઈનો ધર્મ અનાદર તો કોઈનો કરવા જેવો નથી. દોષ નો નિષેધ થાય, કોઈ આત્મા નો નિષેધ થાય નહીં. ગુણ દ્રષ્ટિ વાળાને દોષ નો નિષેધ આવે કે આ દોષ કરવા યોગ્ય નથી, કોઈ દોષ કરવા યોગ્ય નથી, માટે આ દોષ પણ કરવા યોગ્ય. બાકી કોઈ આત્મા પુત્ર તે અનાદર કે તિરસ્કાર એ કદી પણ કરવા જેવો નથી. કેમ કે તો ભગવાન આત્મા છે, જે આત્મા છે એ તો ભગવાન આત્મા છે. દ્રવ દ્રષ્ટિ નો વિષય તો એ છે. તો એને મર્યાદા રહીએ, પરિણામ ની મર્યાદા રહીએ છે, નહીતર પરિણામ અમર્યાદ થાય. શું બીજાનો દોષ દેખીને પણ અમર્યાદ પરિણામ થઈ જાય દ્વેષના, એ પરિણામ એને પોતાને નુકસાનનું કારણ છે. સામાન્ય કઈ નુકસાનનું કારણ થવાના નથી. એ રીતે પુત્રનું પુત્રાદિક પણ ઈષ્ટ છે, પણ કારણ મળતા અનિષ્ટ થતા જોઈએ છે ઇત્યાદિ. અન્ય પણ જાણવું એ વગેરે બીજું પણ જાણવું, એટલે અનેક દ્રષ્ટાંતો મળે એવા એમ. વળી મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તે પણ ઈષ્ટ થતું જોઈએ છે, અને જે નહોતું ગમતું એ પછી ગમવા માંડે છે. શું જે ન ગમતું હોય પણ ગમવા માંડે છે. જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે છે પણ સાસરામાં તે ઈષ્ટ લાગે છે. આમ જો કોઈ કહે તો સહન ન કરે, પણ એને હારે ને કહે તો હસવા માંડે. કેમ કેમ વાતો મારે મશ્કરી કરે છે, કે મને ગાળ નથી દેતા પણ મારી મશ્કરી કરે છે. એ તો મશ્કરી કરવાનો હક છે એમ કરીને ત્યાં હસવા માંડે. ઠીક, ગાળ હારી કે ગાળ ખરાબ, હારી એ નથી ને ખરાબ એ નથી. કેવા દ્રષ્ટાંત લીધા છે ચોડરમુજી ઇત્યાદિ સમજવું. એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ અનિષ્ટપણું છે, કોઈ પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટપણું નથી. પણ અપમાન કરે તો અનિષ્ટ ખરું કે નહીં? પણ તારું અપમાન કોઈ કરી શકતું જ નથી ને, વાત આ છે. તારું અપમાન કોઈ કરી શકતું નથી. એ જીભનો ભાવ અપમાન કરવાનો હોય તો એનામાં પૂરો થઈ ગયો. એને કોઈ શબ્દો કાઢ્યા તો એ પૂતગળના પર્યાય પૂતગળમાં પૂરા થઈ ગયા. જીભનો ભાવ જીભમાં પૂરો, તારે કઈ લેવા કે લેવાતું તો ભીન છો. જો પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઈષ્ટ હોય તે સર્વને જ ઈષ્ટ, સર્વને ઈષ્ટ જ થાય. જો પદાર્થ સારો હોય તો બધાને સારો થાય, પદાર્થ સારો હોય તો કોઈને ખરાબ થાય નહીં. તથા જે અનિષ્ટ હોય તે અનિષ્ટ જ થાય. શું આનો આનો અર્થ એમ છે કે નિમિત્તનો ધર્મ છે, પદાર્થ તો સારો ખરાબ છે જ નહીં. પદાર્થ તો કોઈ સારો ખરાબ છે જ નહીં, નિમિત્તત્વનો ધર્મ એક જોવાનો છે કે ભાઈ આમાં નિમિત્તત્વ આ પ્રકારનું છે કે નહીં. અને નિમિત્તિક ભાવ થાય તો ઠીક, નહીં તો નિમિત્ત નિમિત્તિક સંબંધ પણ રહેતો નથી. કેમ કે આખરમાં એ તો ભિન્ન જ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો ક્ષણિક છે, એ નિમિત્તત્વ હોય તો, નહીતર તો એ સંબંધે લાગુ પડતો નથી. બાકી કોઈ પદાર્થ સારો ખરાબ છે જ નહીં. જો પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટપણું હોય તો જે પદાર્થ ઈષ્ટ હોય તે સર્વને ઈષ્ટ જ થાય, તથા જે અનિષ્ટ હોય તે સર્વને અનિષ્ટ જ થાય. પણ એમ તો બનતું નથી. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ અનિષ્ટ માને છે, પણ એ કલ્પના જૂઠી છે. એનું જાણવું ખોટું છે, એનું માનવું ખોટું છે. કેવળ કપોળ કલ્પિત કલ્પના છે અને સિવાય કાંઈ નથી. આટલું જો બરાબર પકડાઈ જાય તો મોટો ફેર પડી જાય એવું છે પરિણામની અંદર. અને નહીતર આ જીવને ક્યાંય હક પડે એવું નથી. રાગ દ્વેષ કર્યા જ કરશે, અને આકુળિત થયા જ કરશે. એનું દુઃખી થવા સિવાય બીજું એનું કોઈ પરિણામ નથી. વર્તમાનમાં પણ દુઃખી અને ભવિષ્યમાં પણ દુઃખી જ. બહુ સરસ આ વિષય લીધો છે. ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના છોડવી. જ્યારે જ્યારે જે જે પદાર્થમાં ઈષ્ટ કે અનિષ્ટપણાની કલ્પના થાય ત્યારે સીધું જ અંદર તપાસ કરવી, ચેક કરવું કે કા ભાઈ કેમ ભૂલ્યો, કેમ ભૂલ્યો, વાસ્તવિકતાથી કેમ ખસી જાશ, કેમ આ કલ્પના કરી નાખી. જો આ વાત ન્યાયથી અને આત્મહિતાર્થે બરાબર લાગતી હોય તો બરાબર લાગી ત્યાંથી કઈ પતી જતું નથી. અમે તો માન્યું, થોડું મળજી કે છે બરાબર છે, એમ ન ચાલે. એ માન્યું પછી એનો એનો ઉપયોગ શું, કે જ્યાં જ્યાં જીવને ઇષ્ટોનિષ્ઠ પણ થાય ત્યાં ત્યાં એ બરાબર સાવધાની કરી અને પોતાની કલ્પનાને સમજે, સમજીને એની નિવૃત્તિ કરે, કલ્પના છોડવાનો પ્રયત્ન કરે. આ એ જ વખતે હવે આ શું છે, વર્તમાન એને જ્યારે જે વર્તમાનમાં એને જેવી જેવી કલ્પના થઈ એ કલ્પના એને સાચું શું ને કલ્પના શું નક્કી કરતો, આમાં ત્યાં એનું એનું પોતાનું અવલોકન અને મંથન ચાલવું જોઈએ, નહીતર કલ્પના જાય નહીં. આ અવધારણાનો વિષય થઈ જાય. આ તો બધી ખબર છે આપણને, આ તો આપણે પહેલા વાંચ્યું છે, ઘણી વાર વાંચ્યું છે ને સાંભળ્યું છે, બરાબર છે, વાત તો એમ જ છે, પણ પોતાને કઈ લેવા કે દેવા એ નથી. પછી સમજ્યા પછી, સમજાયા પછી એનો ઉપયોગ ક્યાં કરવો, કે પ્રત્યેક વર્તમાનમાં એનો ઉપયોગ થઈ શકે એવું. ખાસ કરીને ખાવા પીવાની જેને ચિકાસ હોય એને તો પ્રયોગ કરવો સહેલો છે. આ ફાવે ને આ ન ફાવે એના માટે તો બહુ સારી વાત છે. હું કરવા નથી ફાવતું, બીજાને ફાવે છે ને તને નથી ફાવતું, એનું શું કારણ, તારી કલ્પના છે, એમાં નહીં ફાવા જેવું છે શું. તારા જ્ઞાનમાં તો કોઈ પણ પદાર્થ જ્ઞેય માત્ર છે, ઈષ્ટ અનિષ્ટ પણ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે અથવા કલ્પના છે. માત્ર પદાર્થ જ્ઞાનમાં જ્ઞેય છે, એમાં સારું શું ને ખરાબ શું, ફાવવું શું ને ન ફાવવું શું, એ કઈ વાત રહેતી નથી. નિર્ધાર કરવો જોઈએ કે અનંત કાળથી હું દુખી થતો આવું છું, હવે આ જીવને દુખી થવું નથી એ વાત નક્કી છે, દુખી થવું જ નથી, અને મારા સુખ ને માટે હવે મારે જે વાત મને સમજવામાં આવે એનો બરાબર ઉપયોગ કરવો છે, તો મારી સમજણ છે એ સમજણ તરીકે કામની, નહીતર સમજણ તરીકે કઈ કામની નથી. એ સમજણ પોતે જ ગેરસમજણ થઈને ઊભી રહેશે. સમજણ સમજણ નહીં રહીએ પણ ગેરસમજણ થઈ જશે, તો મને ખબર છે એ જ ગેરસમજણ છે, એને એનો ઉપયોગ કરવો જોઈએ. અને એ ઉપયોગ કરવામાં પછી તકલીફ થાય તો સત્શાસ્ત્ર અને સત્સંગથી એનો પણ નિવેડો આવે છે, પણ પોતે એનો બરાબર ઉપયોગ કરવાનો પ્રયત્ન તો થવો જોઈએ. તો સ્વાધ્યાય કર્યો કામનું કે વાંચ્યું એ કામનું છે, નહીતર કોઈ અન્ય હેતુ એ સ્વાધ્યાય ચાલે છે અથવા ધ્યેય વિહીન પ્રવૃત્તિ છે, લક્ષ્ય વિહીન પ્રવૃત્તિ છે, ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ છે, અંધારામાં ગોળીબાર ચાલે છે, એમાં કઈ ભરવાનું નથી. ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ કે લક્ષ્ય શૂન્ય પ્રવૃત્તિ એ કઈ ફાયદો કરે, પોતાના આત્મહિતના લક્ષ્ય સાથે ધ્યેય સાથે બરાબર એ સમજણને લાગુ કરવી. ત્યારે પંખો ઈષ્ટ લાગે છે એમને, એ કલ્પના કરી છે. જીવે અનંત કાળ એવી જગ્યાએ રિયોસને શેકાણો છે, નારકીમાં તો છે જ ગરમ નક્ષત્રો. ગુરુદેવ કહેતા ત્યાં તો સ્વાધ્યાય મંદિરમાં પંખો એલાઉડ નથી, કોઈ આપણા સોનગઢના કોઈ સ્વાધ્યાયના સ્થાનમાં પંખાનું આયોજન નિષિદ્ધ છે. ગરમી તો ઘણી પડે. ગુરુદેવ નો 3-4 ખરે બપોરે વ્યાખ્યાન હોય, 380 ઉનાળામાં હોય, હવા ખાય તો ખંખેરી નાખે. ક્યાં શું કરો તમે? અનંતકાળ નરકમાં આટલી ગરમી સહન કરી છે, અહીંયા થોડુંક સહન કરવામાં પણ પરિણામ કામ કરતા નથી. પોતે પાછા એવી રીતે રહ્યા છે, પોતે પણ આખું જીવન એવી રીતે રહ્યા છે. જીવન જ મહાપુરુષોનું બોધ સ્વરૂપ હોય છે. એવી રીતે